12/1998 શ્રી સમયસાર ગાથા 27 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 319
સમયસાર પરમાણુ ગાથાર્થ વ્યવહાર નહીં તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચયને એનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી, બે વિરુદ્ધ વાત છે. વ્યવહારની વાત નિશ્ચયથી વિરુદ્ધ છે, નિશ્ચયની વાત વ્યવહારથી વિરુદ્ધ છે. ગાથાનો વિષય એટલો જ છે. ટીકા: જેમ આ લોકમાં દ્રષ્ટાંત આપ્યો છે, સુવર્ણ અને ચાંદીને ગાળીને એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્મા અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. વ્યવહાર શું કરવા છે? જીવ અને દેહ બંને એક છે, શરીર અને આત્મા એક છે, એવું વ્યવહાર શા માટે કહે છે? કે એમાં એમ કહેવાનો આશય છે કે બંને એક ક્ષેત્રે રહે છે અને એક ક્ષેત્રે સંયોગિક અવસ્થામાં પરસ્પર બંધાયેલા હોય એવી રીતે રહે છે. એટલે જ્યાં જ્યાં જીવ અને શરીર સાથે જ ક્ષેત્ર બદલે છે, એક ગામથી બીજા ગામ જઈએ છીએ આપણે, તો આ શરીર અહીંયા રહીને આત્મા ત્યાં જાય, આત્માને ઈચ્છા થઈ હતી પણ શરીર બરાબર કામ નહોતું કરતું એટલે શરીર ન આવ્યું, એમ તો થતું નથી. સાથે ને સાથે રહીએ છીએ. એવી કોઈ સંયોગિક અવસ્થા એવા પ્રકારની છે એવું બતાવવા માટે શરીર અને આત્મા એક છે એવો વ્યવહાર કરવામાં આવે છે. દૂસરી વાત એ બી છે કે હમ તો આત્મા હૈ લેકિન હમ જાનતે નહીં કે હમ સિર્ફ આત્મા હી હૈ. હમારા કોન્સેપ્ટ વો હૈ કે શરીર ભી હમ હૈ, એ હમારા કોન્સેપ્ટ હૈ કે શરીર ભી હમ હૈ. તો શરીર સ્વરૂપ હૈ તો હમ રૂપવાન હૈ, સ્વરૂપવાન હૈ. શરીર કુરૂપ હૈ તો હમારા સ્વરૂપ દિખાવ અચ્છા નહીં. અગર હમ અચ્છા કપડા પહેનતે હૈ તો હમ અચ્છા દિખતે હૈ. શરીર કો હમ ઠીક રખતે હૈ તો હમકો ઠીક લગતા હૈ. શરીર મેં રોગ આતા હૈ તો હમકો રોગ હો ગયા. શરીર દુર્બળ નિર્બળ હો ગયા તો હમ કમજોર હો ગયા. એસે જગત મેં એસા સ્વીકાર હૈ કે શરીર હૈ વહી આત્મા હૈ, તો ઓ બાત દિખાને કે લીએ ભી ઉસકી ભાષા મેં, લોગો કી ભાષા મેં સમજાને કે લીએ ऐसा व्यवहार भी किया जाता है. तीर्थंकर के शरीर में तीर्थंकर की स्तुति में शरीर की स्तुति आ जाती है, ऐसा क्यों किया? ज्ञानियों ने ऐसी स्तुति की, आचार्यों ने ऐसी स्तुति की, तो ऐसा क्यों किया? जब शरीर और आत्मा भिन्न भिन्न है फिर ऐसी स्तुति क्यों की? कि लोगों को अपनी भाषा में, लोक भाषा में समझाने से वो समझते हैं। दूसरा इलाज भी नहीं समझाने का कोई रास्ता भी नहीं कोई, तो उनकी भाषा में व्यवहारी लोगों को व्यवहार की भाषा में समझाया जाता है। जैसे आप गुजराती नहीं समझते तो हिंदी में समझाना पड़ता है, दूसरा कोई उसमें रास्ता तो नहीं है। ऐसे ज्ञानी श्री गुरु जानते हैं कि किस भाषा में समझेगा, उनको उसकी भाषा में समझाओ। इतनी करुणा करके भगवान की दिव्य ध्वनि में भी व्यवहार नहीं चला है, सिर्फ ज्ञानी और आचार्यों ने व्यवहार नहीं का प्रयोग किया है अपनी भाषा में, उतनी बात नहीं है। दिव्य ध्वनि में भी दोनों ने की प्रवृत्ति हुई है, दोनों ने के कथन चले हैं, क्योंकि सुनने वाले बहुत से ज्ञानी थे। ज्यादा संख्या तो अज्ञानियों की होती है, व्यवहारिक लोगों की होती है, जगत के जीवों की होती है, तो उनकी इसकी भाषा में समझाते हैं। पर इसे जैसे इस लोक में सुवर्ण और चांदी को गाल करके एक करने से एक पिंड का व्यवहार होता है, कि ये सफेद सोना है, चांदी का मिलावट करने से उसकी पिलास कम होती है, थोड़ी सफेदाई उसमें आ जाती है, और एक बिल्कुल शुद्ध सोना है तो ज़्यादा पीला दिखता है। ये सफेद सोना है, सोना सफेद होता है क्या? लेकिन बोला जाता है कि ये पीला सोना है, ये सफेद सोना है, लेकिन सफेद तो चांदी थी, फिर भी व्यवहार तो सोना का किया, किया कि नहीं किया? ऐसे ऐसे आत्मा और शरीर परस्पर एक क्षेत्र, आपस में एक क्षेत्र में रहने की अवस्था होने से वो एकपना का व्यवहार होता है। जगत में ऐसा व्यवहार चलता है, शरीर है वही मैं हूँ, ऐसा व्यवहार चलता है। कोई शरीर आत्मा को भिन्न भिन्न करके व्यवहार नहीं करते, क्योंकि व्यवहार तो शरीर के माध्यम से ही किया जाता है। खाना पीना जो भी कुछ व्यवहार है, बोलना चालना मिलना जुलना, इसमें माध्यम तो शरीर ही, आत्मा को कौन जानते हैं? इसलिए ऐसी पद्धति हो गई तो उसी भाषा में, दिव्य ध्वनि में भी, उपदेश में भी ऐसी भाषा चली है। इस प्रकार व्यवहार मात्र से ही आत्मा और शरीर का एकपना है, वो तो व्यवहार से ही है, मतलब वास्तव में नहीं है, वास्तव में नहीं है। पानी का गिलास, घी का घड़ा, पानी का घड़ा व्यवहार है, परंतु निश्चय से एकपना नहीं है। निश्चय से मैंने वास्तविक रूप से खरेखर एकपणु नहीं, कारण के निश्चय थी विचारवामां आवे तो जेम पीळापणु आदि अने सफेदपणु आदि जेमनो स्वभाव छे, एवा सुवर्ण ने चांदी ने अत्यंत भिन्नपणु होवाथी एक पदार्थपणानी असिद्धि छे, तेथी अनेकपणु छे। दृष्टांतने फरीने स्पष्ट करे छे कि एवी रीते पीळू सोनू छे, सफेद चांदी छे, સોનું છે તે ચાંદી નથી, ચાંદી છે તે સોનું નથી. અને મિલાવટ કરવાથી કોઈ ચાંદી સોનું થઈ જાય છે એમ બનતું નથી. કોઈ માણસે એક તોલા સોનામાં પાવ તોલો ચાંદી મિલાવી દીધી, સવા તોલો થઈ ગયું સોનું, સોનું સવા તોલો થઈ ગયું એમ કહેવાય? થઈ ગયું છે કઈ સવા તોલો? નહીં. બેચને કો જાઓગે? પૈસા કિતને કા મિલેગા? એક કા. પાવ તોલા ચાંદી ફોકટ મેં દેની પડેગી? હા, એ ચાલક પૈસા દેંગે ક્યાં? કે ચલો સોનો કા ઇતના દેગા, ચાંદી કા ઇતના દેગા? એમ નહીં, વો ચાંદી કા ગયા આપકા. ક્યો મિલાવટ કિયા? લેને વાલો તો બોલ દેગા કે ઇસમે 80% સોના હૈ, સવા તોલા જો સોના હૈ ઉસમે 80% સોના હૈ તો 80% કા પૈસા મિલેગા, મેને 1 તોલા કા પૈસા મિલેગા, બાકી કા નહીં મિલેગા. એટલે બંનેને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ એટલે અપ્રાપ્તિ છે. બે એક પદાર્થ થઈ જતા નથી, ચાંદી સોનું થઈ જતું નથી, અને તેથી અનેકપણું છે. ખરેખર તો ચાંદી ચાંદી રહે છે, સોનું સોનું રહે છે. કેવી રીતે? ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે. જુઓ કેવી સરસ વાત લીધી છે. શરીરને સ્વભાવ શું લીધો? અનુપયોગ જેનો સ્વભાવ છે, ઉપયોગ છે એ જીવનો સ્વભાવ છે. શરીર તો કે જેમાં ઉપયોગ નથી તે જીવ શરીર છે, શરીરને ઉપયોગ નથી. પરમાણુ સ્વયં ક્રિયાશીલ છે એટલે કઈ જીવ છે એમ નથી. વાળ વધે છે, નાખૂન વધે છે, શરીરના અવયવો આપોઆપ કામ કરે છે. પાણી પીઓ છો, પાણી શરીરની અંદર એની પ્રક્રિયા કરી અને છેવટે કિડની વાટે થઈને નીકળી જાય છે ફિલ્ટર થઈને. ખોરાક ખાવ છો, પચે છે, સપ્ત ધાતુમાં પરમાણુ વહેંચાઈ જાય છે, આપોઆપ થાય છે. જીવ કરે છે? જીવ નથી કરતો. છતાં જીવ હોય ત્યારે જ એ ક્રિયા થાય ને, નહીં તો ન થાય. હા, વિકૃત પરિણમન થઈ જાય છે, બીજું થઈ જાય છે પરિણમન. પરિણમન વગર તો પરમાણુ રહેતો જ નથી, પરિણમન ચાલુ છે. પણ એ લોકોને ખબર નથી કે પરમાણુ પણ આપોઆપ પરિણમે છે, એ લોકોને ખબર નથી. લોકો તો કરતા થઈને પરિણામ આવે છે. મેં ખાધું, હું સારું સારું ખાઉં તો મારું શરીર પુષ્ટ રહે. ઘી દૂધ મેવા મીઠાઈ ખાઈએ તો શરીર આપણું સારું રહે એમ છે. દવા લઈએ તો નિરોગી થઈ જવાય. કોન્સેપ્ટ તો એ છે ને કે પરમાણુની ક્રિયા જીવ કરે છે, શરીરની ક્રિયા જીવ કરે છે. એની પરમાણુને કાંઈ ખબર નથી. પરમાણુ ક્રિયાશીલ છે પણ એને કાંઈ ખબર નથી, કેમ કે તે અનુપયોગ સ્વભાવી છે. ઉપયોગ માને જ્ઞાન કા વ્યાપાર, ઉપયોગ માને જ્ઞાન કા વ્યાપાર, જ્ઞાન કા સદુપયોગ, જ્ઞાન કા ઉપયોગ. ઓર અનુપયોગ મેને જાનના નહીં, જાનના ઓર નહીં જાનના, શરીર કુછ નહીં જાનતા, ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવો આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણો હોવાથી વિરુદ્ધ જાતિના પદાર્થ છે, ભલે સંયોગે કરીને રહ્યા છે પણ જળ અને ચૈતન્ય વિરુદ્ધ જાતિના સ્વભાવ છે. એક જાતિનો સ્વભાવ નથી પણ વિરુદ્ધ જાતિના સ્વભાવ છે. એક ઉપયોગ, એક નહીં નહીં જાણવું, એક જાણવું, એક જળ, એક ચૈતન્ય. પરમાણુમાં રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ વગેરે જોવામાં આવે છે, જીવમાં બિલકુલ નથી એવું. એક રૂપી છે ને એક અરૂપી છે. એવી રીતે તદ્દન ભિન્નપણું છે, અત્યંત ભિન્નપણું છે. અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી, સિદ્ધિ છે. એક નથી બે. ભલે વ્યવહાર એક જેવો કરવામાં આવતો હોવો તો હોય તો પણ બંને એક નથી, તે નથી જ. અનેકપણું છે. આવો આ પ્રગટ નય વિભાગ છે. આ આ રીતે બંનેનો વર્ગ જુદો જુદો છે, બંનેનો ક્લાસ જુદો જુદો છે. વ્યવહારથી ભલે ગમે તેમ કહેવાય, નિશ્ચયથી તો વસ્તુનું સ્વરૂપ જે છે તે છે. વ્યવહારથી પણ પરમાર્થને જ દર્શાવવો છે એ વાત સમયસારનો પ્રારંભમાં જ આચાર્ય મહારાજ કહી ગયા કે મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવો તો સમજે. એ એ મલેચ્છ કાંઈ સંસ્કૃત ભાષામાં ન સમજે એમ કહે છે. એમ જગતના જીવો એની ભાષામાં સમજશે એટલે એની ભાષામાં સમજાવ્યું. તીર્થંકર દેવને તીર્થંકર પ્રકૃતિ બાંધતી વખતે કરુણા થઈ હતી તો એમની વાણીમાં પણ વ્યવહાર નહીં આવ્યો. જો નહીં તો એ તો વિતરાગ છે. સ્વવિકલ્પાત્મક કરુણા એ વખતે નથી કે આ લોકો નહીં સમજે તો, પણ વાણીમાં એમ જ આવે છે. દરેક પોતપોતાની ભાષામાં સમજે એવી દિવ્ય ધ્વનિનો અતિશય હોય છે. માટે વ્યવહારને શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. માટે તીર્થંકર દેવના શરીરની સ્તુતિ કરી હોય તો પણ એ વ્યવહારથી કરી છે. અથવા કેવળ જ્ઞાન આદિ દિવ્ય ગુણો પ્રગટ્યા નિમિત્ત નૈમિત્તિક સંબંધે શરીર આદિમાં પણ ફેરફારો થઈ ગયા, પરમ ઔદારિક શરીર થઈ જાય છે, ટ્રાન્સપેરન્ટ, એકદમ નિરોગ, સુંદર. તો સ્તુતિ તો આત્માની કરવી છે પણ સાથે સાથે જોડે રહેનારની પણ પ્રશંસા થઈ જાય છે. જો એ ભગવાનના આત્માનો જે પરમાણુ એ સંગ કર્યો એને બી એટલો ફાયદો થયો. એમ થયું કે ન થયું? જેમ કોઈ મહાપુરુષની સંગે કોઈ રહીએ તો એને પણ એટલો એનો સંગનો લાભ મળે છે કે નથી મળતો? મળે છે. જાનમાં માણંદ પણ જાય અને વેવાય પણ જાય, ધ્યાનમાં વેવાય ને લઈ જાય, અને નોકર ચાકર ને માણસ ને પણ લઈ જાય, લઈ જાય કે ન લઈ જાય. તો પછી કે માણસ માણસને કાંઈ છાસ રોટલો ખવડાવે ને ઓલા બધા મીઠાઈ ખાય એવું થોડું બને. તો ધ્યાનમાં જે મીઠાઈ બની હોય એ નોકર ચાકરને ખવડાવે, ખવડાવે ને પ્રેમથી ખવડાવે. ભાઈ તમે અમારા વેવાયની ચાકરી કરો છો, બે બટકા તમે વધારે ખાઓ, તમે મહેનત કરો છો, એમ એ લાભ એને મળે છે કે નથી મળતો? સંઘનો લાભ મળે કે ન મળે? એવી જ રીતે કુસંગનો નુકસાન પણ મળે. તો પરમાણુની પણ સ્તુતિ કરી, વ્યવહારે પરમાણુની પણ શરીરની સ્તુતિ કરી તો પરમાણુની પણ સ્તુતિ થઈ. કેમ કે એ પરમાણુનો સંગ સારો છે, એને પણ એ લાભ મળે છે. કેવી રીતે લઈએ? નિરાકાર એવો જે આત્મા, અરૂપી નિરાકાર એવો જે આત્મા, એનું અવલંબન કેવી રીતે આવે? એટલે અનાદિથી જીન પ્રતિમાની સ્થાપના કરવું છે. જીન પ્રતિમાની સ્થાપનાનો વ્યવહાર અનાદિથી છે આ જગતમાં. પહેલું પહેલું જીન મંદિર બંધાણું એવું નથી, અનાદિથી છે. અને એ મોક્ષ માર્ગી ધર્માત્માને જે વિકલ્પ આવે છે એ અજ્ઞાનીઓનો વિકલ્પ નથી, એ જ્ઞાનીઓનો વિકલ્પ છે. મોક્ષ માર્ગમાં આવ્યા પછીનો એ વિકલ્પ છે. એટલું જ નહીં, આ જગતમાં અકૃત્રિમ જીન પ્રતિમાઓ અનાદિથી છે. તો કુદરતે શું વ્યવસ્થા રાખી છે? કોઈ પણ અન્ય મતના દેવ દેવીઓની અકૃત્રિમ પ્રતિમાઓ નથી. કુદરતે ના પાડી છે એ રસ્તે જવાની. જો શું કુદરતની વ્યવસ્થા છે આ જગતમાં! અકૃત્રિમ જીન પ્રતિમાઓ અનાદિથી છે ત્રણેય લોકમાં, દેવલોકમાં, મનુષ્યલોકમાં અને અધોલોકમાં. ત્રણેય છે, ત્રણેય જગ્યાએ છે, અને કરોડોની સંખ્યામાં છે ટોટલ. એ કુદરતી વ્યવસ્થા છે. છે બધી પરમાણુની રચના, કૃત્રિમ પ્રતિમા પણ પરમાણુની રચના છે, અકૃત્રિમ પ્રતિમા પણ પરમાણુની રચના છે. અને એમાંથી આત્મ સ્વભાવ દર્શાવો છે, એ વ્યવહારથી પણ પરમાર્થ દર્શાવો છે, આત્મ સ્વભાવ દર્શાવો છે. જીન પ્રતિમા જીને સારખી, તારું સ્વરૂપ આવું છે, જો તારું સ્વરૂપ આવું છે એમ કેવું છે. એટલે કોઈ એક ભૂમિકામાં વ્યવહાર નયનું પ્રયોજન છે પરમાર્થ દર્શાવવાનું. આ એક વચ્ચેની અનિવાર્ય સ્થિતિ છે, અને એનો લાભ જેટલો ઉઠાવાય, જેટલો લેવાય, એટલો એ ભૂમિકાવાળા જીવો લે છે, અને એ પરમાર્થના માર્ગે ચડી જાય છે. કોઈ પણ બાળક ઊભો રહેતા શીખે છે, ચાલતો શીખે, ચાલવા શીખે છે, એટલે આલંબન લઈને ઊભો રહેશે, ટેકો લેશે, ધીમેનો ટેકો લેશે, કાંઈ ને કાંઈ આંગળી પકડશે. એમને એમ કોઈ સીધો ઊભો રહે એવું ન બને, કેમ કે એક એવી અવસ્થા છે વચ્ચે એને ટેકો લેવો પડે, એવું જ આની અંદર છે. જીવ આત્મકલ્યાણના રસ્તે ચડે એને વચ્ચે વ્યવહાર નહીંનું આલંબન આવ્યા વિના રહેતું જ નથી. ઉપદેશ મળવો, ઉપદેશ શ્રવણ થવો એ પણ વ્યવહાર છે. વિતરાગ તો વ્યવહાર પથમાં આવતા નથી, વ્યવહાર માર્ગમાં આવતા નથી, તીર્થંકર દેવ તો. પણ છદ્મસ્તોને તો વ્યવહાર પથમાં આવવું પડે છે. વ્યવહાર માર્ગમાં આવીને આવે ત્યારે ઉપદેશ દે. નિર્વિકલ્પ દશામાં ઉપદેશ એમનો ન ચાલે, કે વિતરાગ ન ચાલે પણ એમનો ન ચાલે. એમને તો સ્વવિકલ્પ દશામાં જ ઉપદેશ ચાલે, અને એટલો વ્યવહારમાં એમને આવવું પડે છે. તો સદંતર વ્યવહાર ન જ હોત તો શું દશા થાત? એ કલ્પના કરી છે. હે, કોઈ પામત જ નહીં. એ તો કલ્પના માત્ર છે, ન હોત તો એ તો એક તર્ક છે, બાકી એ વસ્તુ સ્થિતિ છે જ નહીં. કોઈ એક જીવ જ્ઞાન પામ્યો, માનો કે કોઈ એક જીવ જ્ઞાન પામ્યો, હવે એ વિચાર કરે કે હું કેવી રીતે જ્ઞાન પામ્યો, કે કોઈ જ્ઞાનીના સંયોગે, જ્ઞાનીના યોગે હું જ્ઞાન પામ્યો છું, મારી મેળે હું જ્ઞાન પામ્યો નથી. હા, એટલી વાત જરૂર છે કે મને જ્ઞાન પ્રાપ્તિની ભાવના થઈ હતી, પણ ભાવના થઈ હતી તો પણ હું મારી મેળે તો જ્ઞાન પામી શકતો નહોતો. ભાવના તો ઘણા વખતથી થતી હતી, પણ હું મારી મેળે જ્ઞાન પામી શકતો નહોતો. કોઈ એક જ્ઞાની સાથેના વ્યવહારથી, પરસ્પરસ વ્યવહાર થયો ને, સંભળાવવું અને સાંભળવું, ત્યારે મને જ્ઞાન પ્રાપ્તિનો યોગ બન્યો. એ સંયોગ બન્યો કે નહીં? એ વગર કોઈને જ્ઞાન થયું હોય એવું તો આ જગતમાં બન્યું નથી કે બનવાનું નથી. તો એ જીવ જ્યારે જ્ઞાન પામે છે ત્યારે એ બીજા અજ્ઞાની જીવોને પણ જોવે છે. ત્યારે આ લોકોને જ્ઞાન નથી. હવે કે જ્ઞાન થયું ને પૂરા વિતરાગ તો થઈ જતા નથી. ત્યારે જે રાગનો ભાગ રહી ગયો એ શું કામ કરશે? કે એને રાગ આવશે, આ પણ પામે, આ પણ પામે, આ પણ પામે, બધાય પામે, કોઈ ન પામે એમને, એવો રાગ ચાલ્યા વગર નહીં. એમાંથી વ્યવહાર ઊભો થશે. એ રાગ થવો એ જ વ્યવહાર છે. એવો જે પ્રભાવનાનો રાગ થવો, વાત્સલ્યનો રાગ થવો, એ વ્યવહાર છે. અને એને સમ્યક દર્શનના અંગમાં મૂક્યા છે. શેમાં મૂક્યા છે? સમ્યક દર્શનના અંગભૂત વ્યવહાર છે. એવી રીતે લીધું છે. કોઈ જીવ, કિસી જીવ કો જ્ઞાન પ્રાપ્તિ હોતી હૈ તો કેસે હોતી હૈ? કે કોઈ જ્ઞાની મિલે પર ઉસને હમકો સમજાયા કે દેખો તુમ્હારા સ્વરૂપ એસા હૈ, યે એસે પવિત્ર પરિણામ હૈ, યે મેલે પરિણામ હૈ, વો એસે હૈ, વો એસે, સબ બાત સમજ મેં આવી તબ તો કામ હમારે. અબ વો જ્ઞાની હોતા હૈ તો ઉસકો ભી રાગ રહેતા હૈ. રાગ તો વિતરાગ તો હોઈ નહીં જાતા. જ્ઞાન પ્રાપ્તિ હોને સે ઉસી વક્ત કોઈ વિતરાગ નહીં હો જાતા. ઉસમે જો વિતરાગ હોને મેં કાલ જાતા હૈ ઓર રાગ કા કોઈ ભાગ રહે જાતા હૈ ઉસમે વો વ્યવહાર પેદા હો જાતા હૈ. જો અજ્ઞાની હૈ વો દુઃખી હૈ, અજ્ઞાની હૈ વો ક્યા હૈ? દુઃખી હૈ. अगर वो समझे जैसे मैं समझा वैसे वो समझे, वो सुखी हो जाएंगे। तो हमको सुखी होने में कोई निमित्त पड़े ज्ञानी, वैसे दूसरे भी सुखी हो जाए तो हमारा क्या जाता है? राग तो है सो है, वितराग नहीं है तो राग तो अपना काम करेगा। हाँ, उस कृपालु देव ने ऐसी बात लिया है 497 में लिया ना, कि ज्ञानियों की निष्कारण करुणा की स्तुति करने से स्तुति करने वाले को आत्म स्वभाव प्रकट होता है। क्योंकि निष्काम निष्कारण करुणा है, उसमें वीतरागता का अंश है। क्या है? वीतरागता का अंश है। सकामता में राग है और निष्कामता में वीतरागता है कुछ अंश में। तो उसकी स्तुति हुई उसमें, निष्काम करुणा में उसकी स्तुति हुई तो निष्कामता की स्तुति हुई, मैंने वितरागता की स्तुति हुई। तो स्तुति करने वाले कल्पना मात्र नहीं है, वो बात व्यवस्थित है। इसलिए भक्ति का प्रतिपादन किया गया है, स्तुति का प्रतिपादन किया है, वही कारण है। भक्ति सर्वोपरि मार्ग है, क्योंकि मोह गलत है। मोह गालने में उदासीनता चाहिए, वैराग्य चाहिए, और उत्तम और आसान उपाय कोई है तो वो भक्ति है। इसका दूसरे दूसरे उपाय कोई करते हैं बिना समझे, उसका मोह गलता नहीं। जैसे कि कोई त्याग कर देता है, चलो इस चीज से हमारा मोह हुआ, हम उसको त्याग कर देते हैं, ऐसे मोह नहीं गलता। लेकिन जो भक्ति में आता है और भक्ति के वशात आसक्ति टूटती है, तो आसक्ति टूटने से जो त्याग होता है वो सही होता है। तो लोग आसक्ति कैसे टूटी वो तो समझे नहीं, और त्याग को समझे, क्योंकि वो स्थूल होता है तो समझ लेते हैं, चलो उसने त्याग किया तो हम भी त्याग कर दें, ऐसे नहीं होता है। भक्ति में आए बिना आसक्ति टूटती नहीं, मोह गलता नहीं। मोह गालने का ये एक रसायन है। क्या है? मोह गालने का एक रसायन है। इस तरह से उसका क्रम ऐसा है। भावार व्यवहार ने तो आत्मा ने शरीर ने एक कहे छे, अने निश्चय नहीं भिन्न कहे छे। बेनू कहवानू परस्पर विरुद्ध छे, आशय विरुद्धता नथी, कथन विरुद्धता छे तो पण आशय विरुद्धता नथी। कोई एक मानस ने भूल सुधार करवी हो तो प्रशंसा करीने पण भूल सुधार थाय, ने ठपको आपीने भूल सुधार थाय। प्रशंसा में मीठा शब्दों से, અને છપ્પામાં કઠોર શબ્દો છે. બે પરસ્પર વિરુદ્ધ છે, આશય વિરુદ્ધ છે.
આશય વિરુદ્ધ નથી,
આશય જ છે. એવી રીતે ઉપદેશમાં પણ એવી રીતે કોઈ કોમળ સંબોધન છે, કોઈ વાર કઠોર સંબોધન છે. સમયસારમાં અજ્ઞાનીને પશુ કહ્યો છે. પાછળ 14 કળશ છે અનેકાંતના પરિશિષ્ટમાં, 14 કળશ લેખા છે. 14માં પશુ કીધો છે. અજ્ઞાની જીવને શું કીધો? પશુ. સાંભળનાર તો મનુષ્ય છે, છતાં એને પશુ કીધો છે. અને હે વત્સ, વત્સ એટલે દીકરો, અમારો દીકરો છે, અમારો દીકરો છે, તો પ્રેમથી કહે ને, હે વત્સ, હે ભાઈ, હે ભવ્ય, એ ભવ્ય શાર્દુલ, એવા એવા સંબોધન. શાર્દુલ એટલે સિંહ. અરે તું તો પરાક્રમ કરવા વાળો બળવાન છો, તેને ભવ્ય શાર્દુલ એવા એવા વિશેષણો આપે, પ્રશંસા કરે, ક્યાંક ઠપકો પણ આપે. યથા સમયે બંનેની જરૂર છે, બંને સાર્થક છે અને બંનેની જરૂર છે. એમ યથાયોગ્ય ભૂમિકામાં બંને નહીં સાર્થક છે એમ, અને તેથી તેની પ્રવૃત્તિ છે. પણ એક એવી અપેક્ષા અને વિવિક્ષા પણ છે જે ઉપરની ભૂમિકામાં છે, પારમાર્થિક પરિસ્થિતિમાં છે, કે નિશ્ચયી વ્યવહારનો નિષેધ કરે છે. વિષય ચાલ્યો છે તો થોડોક આપણે વિચારી લઈએ. પરંતુ કદી વ્યવહાર નિશ્ચયનો નિષેધ કરતો નથી. આ એક પરિસ્થિતિ છે. પણ એ પણ એ કોઈ એક ભૂમિકામાં મર્યાદિત વાત છે. સીડી, હમ લોગ સીડી ચડતે હૈ, પેર રખતે હૈ પહેલે, ફિર ઉઠા લેતે હૈ, રખ કે ઉઠાતે હૈ. અબ કોઈ તર્ક કરે કે ભાઈ ઉઠાના હૈ તો રખા ક્યો, અગર પેર ઉઠાના થા તો રખા હી ક્યો, તો ઉસકો જવાબ દેના પડેગા ઉઠાને કે લીએ. ક્યો રખા? કે ઉઠાને કે લીએ રખા થા. ઉઠાના ઓર રખના દોનો પરસ્પર વિરુદ્ધ હૈ. ઉપર જાને કે લીએ રખના હી પડતા હૈ, ઉઠાના ભી પડતા હૈ. એ સમયસાર ગ્રંથ નિશ્ચય ગ્રંથ હૈ, નિશ્ચય કી પ્રધાનતા વાળા ગ્રંથ હૈ, વ્યવહાર કા નિષેધ કરને વાળા ગ્રંથ હૈ. ફિર ભી વ્યવહાર કો સ્થાપિત ક્યા હૈ આચાર્યો ને, દોનો આચાર્યો ને, ઓર વ્યવહાર કો ઉત્થાપિત ક્યા હૈ દોનો આચાર્યો ને. સ્થાપિત કરકે ઉત્થાપિત ક્યા હૈ, સીધા ઉત્થાપિત નહીં ક્યા હૈ. એ શૈલી હૈ ગ્રંથ કી, બહુ વિચિક્ષણતા સે લિખા ગયા હૈ સારા ગ્રંથ. એસા નહીં હૈ, હૈ નિશ્ચય ગ્રંથ જરૂર, નિશ્ચય કી પ્રધાનતા ભી બહોત હૈ, ફિર ભી વ્યવહાર કો સ્થાપિત ક્યા હૈ, સ્થાપિત કરકે ઉત્થાપિત ક્યા ગયા હૈ. સમયસાર કી 12મી ગાથા ઉસી પર હૈ, ઓર આગે 46મી ગાથા આયેગી વો ભી ઉસી પર હૈ. વ્યવહાર કા ભી અપના કોઈ સ્થાન હોતા હૈ, ઉસ સ્થાન કા હમ નિષેધ નહીં કરતે. जैसे देह और आत्मा भिन्न है वो निश्चय परिस्थिति है। तो 46 गाथा में ऐसा दृष्टांत दिया गया, ऐसा कोई पकड़ करके कोई असरलता करे, विपरीतता करे कि जैसे एक राख रक्षा हो, राख होती है ना, इसको कोई मसलते हैं तो अपराध नहीं होता, ऐसे कोई छोटे छोटी जीव जंतु को मसले तो अपराध नहीं होता, ऐसा नहीं है, अपराध होता है, हिंसा होती है। क्या होता है? हिंसा होती है। तो वहां वो हिंसा करने वाला ऐसा कहेगा कि देह ने आत्मा, देह और आत्मा तो भिन्न है, आत्मा तो कुछ, आत्मा को तो कुछ होता ही नहीं, आत्मा आत्मा को तो हम स्पर्श भी नहीं कर सकते, देह का स्पर्श होता है, देह को मसल दिया, हमने आत्मा को क्या कहा कुछ किया है। ऐसी भिन्नता का सिद्धांत वैसे ले जाने के लिए नहीं, इस तरह से नहीं लेना है, तुमको विवेक रखना है, कहाँ हिंसा होती है, किसकी हिंसा होती है, कैसे होती है। तो पूरा जो जैन दर्शन का व्यवहार है वो अहिंसा की नींव पर है, अहिंसा अहिंसा का विवेक किया है बहुत, जैसे रात्रि भोजन नहीं करना, पानी छान के पीना, ये सब बात क्यों आई, कि दूसरे जीवों की हिंसा होती है, देह आत्मा भिन्न है ऐसा एकांत कर लेवे तो जो दया का सिद्धांत है वो पूरा माया मारा जाएगा। उपदेश बोध दया मूल धर्म है, मुख्य मुख्य धर्म है, ऐसा लिया है, दया मूल धर्म है, मूल में दया ही नहीं हुए और धर्म हुए, ये बात कभी नहीं बनने वाली। दया ने बहुत हमने ले ली, पूरा चैप्टर है दया का, बहुत बड़ा प्रकरण है धार्मिक ग्रंथों में, दया का एक बहुत बड़ा प्रकरण है। और दया के प्रकरण में व्यवहार की प्रधानता है, किसकी प्रधानता है? व्यवहार की प्रधानता है। इसलिए हमने वो सम्यक्त्व का आर्टिकल में वो बात शुरू में लिया है कि व्यवहार को व्यवहार के स्थान में स्वीकार करना वो सम्यक्त्व है, व्यवहार को व्यवहार के स्थान में स्वीकार करना वो सम्यक्त्व है। सम्यक्त्व क्या क्या है उसमें एक बात वो भी ले लिया है, क्योंकि निर्दोषता जो आती है, परिपूर्ण निर्दोषता आएगी वो तो चारों पंखों से निर्दोषता आएगी, तभी आएगी, ऐसे गड़बड़ वाली बात नहीं कहीं रहेगी। सभी आस्तिक दर्शन है वो निर्दोषता का अनुमोदन करते हैं, लेकिन सम्यक निर्दोषता और परिपूर्ण निर्दोषता जैन दर्शन के अलावा और कहीं जगह नहीं है, ये विशेषता है हमारी। क्योंकि यहाँ निश्चय व्यवहार अपने अपने स्थान में बहुत अच्छी तरह उपदिष्ट है, इसलिए जैनियों का जो व्यवहार है इसकी बराबरी में किसी और का व्यवहार है ही नहीं। आप देखिए, चाहे ग्रस्त का व्यवहार हो चाहे मुनि का व्यवहार हो, जैनियों के बराबरी में किसी का व्यवहार इस विश्व में है ही नहीं, ये बात हम डंके की चोट पे चैलेंज दे करके कह सकते हैं, फिर बताओ हम किसी का व्यवहार हमारे के हमारे बराबरी में है या अधिक तो है ही नहीं, उच्च कोटि का तो है ही नहीं, बराबरी में भी कोई नहीं आ सकता, यही कारण है इसका। ये सर्वज्ञ परमात्मा ने, जिनेंद्र देव ने चारों पड़खों से सभी बातों को निर्दोष होने में कैसे कैसे कहाँ किस बात सहायक होती है वो पूरी तरह जाना है और उसका पूरी तरह से उपदेश दिया है। इस सर्वज्ञ अनुसार ये बात सब चल रही है ग्रंथों में, ये उपदेश कथन है सब, वो सर्वज्ञ अनुसार ही नहीं मानी है सब, ऐसी बात है। हम क्या ही नहीं थे, क्षमापना नो व्यवहार क्या ही न थे कि वर्ष में एक वक्त समस्त बधा ने क्षमापना करी लेवी, एवं कोई दर्शन में नहीं, कोई धर्म ना व्यवहार में ही नहीं, क्षमापना नो व्यवहार नहीं, हिंसा माटे ने जे खाणी पीणी नो व्यवहार छे गृहस्थो नो एवो पण बिन जेवो क्या ही नहीं, લીલોતરીઓ ક્યારે ન ખાવી હોય, કંદમૂળ ન ખાવા, એ બધો વ્યવહાર ક્યાંય નથી ગ્રસ્તમાં, બીજ પાંચમ આઠમ જે છે એ બધો વ્યવહાર જૈન દર્શન જેવો ક્યાંય છે જ નહીં, એક દ્રષ્ટાંત લો, અમારે ત્યાં ગામડામાં છાણા લાકડાનું મોઢવું હોય ચૂલે મેં છાણા છાણા સમજ છે, છાણા કેવા બધા ગોબર કાજુ બના છે, હા હા, ઓર લકડે તો ઉસકો રખ દેતે એક જગહ સ્ટોર કરતે ને, રોજ 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 ખરીદ નહીં કિયા જાતા, દો મહિને ચાર મહિને છ મહિને કર લે લેતે હૈ, એક જગહ રખ દેતે હૈ, અબ કહે કે વહાં ઉસમે તો જીવ પેદા હોતે હૈ, ગોબર મેં તો વૈસે હી હોતે હૈ ગંદકી હૈ ઇસલિયે, और लकड़े में भी होते हैं, वो हमने देखा कि वो जैनियों के घर में उसको जलाने के पहले उसको देख लेना पड़, देख लेते हैं लोग ठपकारे ऐसे ऐसे करके उसको जो है निकल जाए फिर उसको चूल्हा में रखे, तो हम फर्स्ट टाइम देखा तो हमको लगा कि नहीं देखो ये लोग कितना दरकार करते हैं दूसरे के, हमारे यहाँ ऐसा नहीं होता था, कोई भी कभी भी कोई सना लकड़ा उठा मैंने चूल्हा में रखी दिया, कोई वीरता न करे केम के प्रकार नो व्यवहार ज नहीं त्या, वैष्णव घर में ये जात व्यवहार नहीं जे जैनों घर में, एटली काळजी राखे एवी रीते शाक सुधारवामां नानी मोटी बात में जे काळजी छे ए बीजे क्यांय नथी। રાત્રિ ભોજન જૈન સિવાય ક્યાંય નથી, રાત્રિ ભોજન નો નિષેધ જૈન સિવાય ક્યાંય નથી, બધા ખાય છે, ઘણો ઘણો વ્યવહારમાં કેટલાય પ્રકારના વ્યવહારમાં જીવોના સુખ દુઃખ નો વિષય મુખ્ય કરીને કાળજી લેવામાં આવે છે, એમાંથી દયા ઉત્પન્ન થઈ છે, તને દુઃખ નથી જોઈતું તો કોઈને પણ નથી જોઈતું, તું તારા સુખ દુઃખની કાળજી કરે છે તો તારે બીજાના સુખ દુઃખની કાળજી કરવી આવશ્યક છે, એમાંથી વ્યવહાર ઊભો થયો છે, અને એ એમાં બે કાળજી બેદરકાર હોય અને નિર્દોષતા આવી જાય કેવી રીતે આવે, ભલે ને તમે ગમે એ ધર્મ પાળતા હોય નો આવે એમ કેવું છે, એટલે ઘણા વ્યવહારમાં ફરક છે, અહીં સુધી રાખેલા